मंगलम भगवान वीरो मंगलम गौतम गण मंगलम कुंद कुंडारियो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम् नमस्समय साराय स्वानुभूत्याचकास्यते चित्स्य भावाय भावाय सर्वभावान्तरिञ्छिदि आत्मरूपयानुपम अद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप अष्टमिका महापर्व જૈનોનું આ મહાન શાશ્વત પર્વ છે. એ પર્વ આપણે પૂજન વિધાન ભક્તિ સ્વાધ્યાય એના માધ્યમથી મનાવી રહ્યા છીએ. નિયમિતપણે જે પૂજન આદિ થતું હોય છે, સ્વાધ્યાય આદિ થતું હોય છે, એનાથી પણ આ વિશેષ આ દિવસોમાં વિધાનના રૂપમાં પૂજન બબે વાર સ્વાધ્યાય અથવા ઘરે વાંચન આદિ જે પણ હોય જીવનને એના દ્વારા આપણે આ મહાન પર્વ મનાવતા હોઈએ છીએ. એમાં ખાસ એક ફોર્મ્યુલા બેસાડવાનો વિકલ્પ છે મારો આજે. આ જેટલા બી જે શુભ અનુષ્ઠાન છે, જે પણ કોઈ આ નિમિત્તે અર્થાત નિયમિત જીવનમાં જે પણ શુભ અનુષ્ઠાન હોય છે, એના માધ્યમથી આપણી જે સોચ છે એ સોચમાં કરેક્શન થવું જોઈએ મૂળ. અને આપણો જે ખોટો અભિપ્રાય છે એના પર વારંવાર પ્રહાર થવો જોઈએ. અને સાચો જે અભિપ્રાય છે એ અભિપ્રાયનું સિંચન થવું જોઈએ, એનું પોષણ થવું જોઈએ. આ જે પ્રકારથી ઉપચારથી અને આરાધના કહે છે અને એના આધાર ઉપર જો તત્વ નિર્ણય સુધી પહોંચે છે જીવ અને નિરંતર પોતાના જીવનમાં એ તત્વ નિર્ણયની દ્રઢતા કરતો જીવ સામાયિકના કાલમાં શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરી શકે છે. યદ્યપિ સ્વાધ્યાય ઘણો કરે, પૂજન ઘણા કરે, જે પણ ઘણી પૂજાઓ કરે, પરંતુ જો તત્વ નિર્ણયને પ્રાપ્ત નથી અને નિર્ણયનું શ્રદ્ધા અથવા એની દ્રઢતાનું કાર્ય ચાલુ નથી તો એક કશું માત્ર પણ મિથ્યાત્વ હલતું નથી. વિચાર કરવા જેવો, સ્વાધ્યાય કરવું એ બરાબર છે, પણ સ્વાધ્યાય કરીને શું કરવું એની ચર્ચા કરી રહ્યો છે. પૂજન કરવું એ બરાબર છે, પણ પૂજન કરીને શું કરવું એની ચર્ચા છે. એટલે જો નિર્ણય પણ નથી આવતા કે હું કોણ છું, દેહ શું છે, આત્મા શું છે, અને નિર્ણય ડે બાય ડે અથવા પર્યાય પર્યાય જે સંસ્કારો ખોટા ચાલી રહ્યા છે એ સંસ્કારોના અંતર્ગત એ આપણો નિર્ણય જ સાચો પોષાય તો નિરંતર આરાધનામાં છે, પેટની આરાધના છે. જ્યારે પ્રતીતિ થશે, શુદ્ધ ઉપયોગના કાલમાં આ પ્રતીતિ સમ્યક થશે, અંતર્મુહૂર્ત કાલ આ ભગવાન આત્માના દર્શન કરશે, ત્યારે એ પ્રગટ પુરુષાર્થ કહેવાશે. એટલે જેવી જેવી પ્રસંગો આવે અથવા નિયમિત બધા જીવો છે અહીંયા, તો નિયમિત જીવનમાં જે પણ આ બધા શુભ અનુષ્ઠાન ચાલતા હોય છે એમાં આ વાતની નોંધ લેવી જોઈએ. હવે અષાઢની અષ્ટાનિકા છે. આપણે ગયા અષ્ટાનિકામાં મળ્યા હતા, ગયા અષાઢમાં 2024, એક વર્ષ થઈ ગયું બરાબર. હે આ અષ્ટાનિકાનું એક અપને આપમાં મહત્વ છે. हर अष्टानिका महत्वपूर्ण है, पर अष्टानिका में कोई विशेष बात यह है कि आना तुरंत बाद दशलक्षण पर्व आए थे। दशलक्षण पूर्व में जो अष्टानिका आए थे तैयारी करवा, ये चारित्र रूपी आराधना की तैयारी करवा, वेद ज्ञान की स्थापना करीने स्थिरता नो लाभ लेवा अर्थे अष्टानिका थी तैयारी करवी जोईए। आम तो डे बाय डे तैयारी होवी जोईए, हर पर्याय पर्याय तैयारी होवी जोईए, परंतु कदाच आपणा प्रमाद ने लईने एम समजो के आज थी तैयारी करवी जोईए। आपणे जे गया असाढ़नी जे अष्टानिका पर्व हतु एमां 19 थी लईने 31मी गाथा, यद्यपि आ पूर्वरंग अधिकार से समयसार यहां विराजमान थे, मुमुक्षु समाज में समयसार के समयसार ना करता आचार्य कुमकुम देव के ना पर विस्तार थी करवामां करेला गुरुदेवसी प्रवचन करे थे, वा गुरुदेवसी एनो परिचय करावो एटलो योग्य नथी है ने। तो कारण के परिचय से आपने परिचित पाच छे, तो ये समयसार में जे पूर्वरिंग अधिकार में 38 गाथाओ थे, थोड़ो विचार कर आगे चालीसू। 38 गाथा जैसे ये पूरा समयसार नी पूर्व भूमिका थे, उत्थानिका थे। अगर आ 38 गाथा कोई व्यक्ति व्यवस्थित रीते भणी ले तो पूरेपूरो समयसार एमां आवी जाय छे। एमां बे पड़ाव थे, एक एक थी लेने 18 गाथा जे आपणे गई वखते एनो सामान्य परिचय कर्यो हतो, अने 19 थी लेने 38मी गाथा। तो आपणे बीजा पड़ाव उपर आपणे सिलेक्शन कर्युं हतुं के एना पर चर्चा करीशुं। एमां 19मी गाथा मां अप्रतिबुद्धनुं लक्षण कह्युं छे, समझवा जेवुं थीम लाइन समझ्यो के एमां अज्ञाननो परिचय करायो छे, एक प्रकारथी रोगनुं निदान करवा वाळी गाथा छे। 19मी गाथा में रोगनुं निदान कर्युं छे अने एनो विस्तारथी उपाय 31मी गाथा में कह्यो छे, उपचार अज्ञान मटाड़वानो उपाय 31मी गाथा में कह्यो छे। यद्यपि आचार्य अमरचंद्र देव ने टीका में ए भाव आव्यो हशे के रोगनुं जे निदान बतावाड़ी जा आ गाथा से आचार्य कुमकुम देवना मुखे थी आवी से, मूल गाथा में तो अज्ञान नी चर्चा से कि अज्ञान नू स्वरूप अज्ञान नू परिचय करायो से, आत्मा नी बीमारी नू परिचय करायो से, परंतु ये बीमारी केवी रीते मटे एनो उपचार नी चर्चा मूल टीका में आचार्य अमरचंद्र देवे बीजा पड़ाव में करी दीधी से। बनी सके के हमने आचार्य कुमकुंडी ना हृदय में तो जानता भी था, कोई मात्र अज्ञान बतावानुं प्रयोजन तो हो नहीं, अज्ञान बतावी अने ना भाव करवानो उपाय तो बतावो जरूरी है विधि, एटले त्यां ज टीका में आज चालू भी खरु गुरुदेवसी प्रवचन में दर्पण की बात आई थी है, प्रतिबुद्ध केवी रीते थवाय छे एनी चर्चा पण एमने त्यां करी लीधी छे। पण मोटा भाग थी छेक 30मी गाथा सुधी जे आपणामां रोगनुं जे रोग से निदान एनी खूब विशेष चर्चा आवी है, जम के मोक्षवाद प्रकाशक ग्रंथ में ग्रंथ नाम मोक्षवाद प्रकाशक है, उदाहरण आपो जो तमने एम नवमो अधिकार मोक्षवाद, मोक्षवाद नु स्वरूप नवमो अधिकार है, तो 8 अधिकार में शू कर तो आ स्टाइल रही है ने, त्या मुख्य रूप थी जे आगळना अधिकारों में 4th, 5th, 6th, 7th आदि अधिकार में तो है ने, एमां मिथ्यात्वनुं उभयावासी आदि निश्चयावासी आदि ना वर्णन में बीमारी बताई से, वच्चे 8मो अधिकार मूकीने जिनवाणी वाचन करवानी एक पद्धति बताई से, जिनवाणी नुं स्वरूप उपदेश नुं स्वरूप अने पछी मोक्ष मार्ग नुं स्वरूप बताव्युं छे, ए स्टाइल अहींया रही। खैर 19मी गाथा थी लई अने जे 25मी गाथा सुधी आपणे चर्चा थई चूकी छे, 19मी गाथानुं आपणे शब्देश वर्णन करेलुं અને બાકીની ગાથાઓ જે હતી એમાં આપણે સંક્ષિપ્ત સાર ઉપર અહીંયા વિચાર કર્યો હતો। આજનો જે સ્વાધ્યાય છે એમાં જેટલો વિષય ચાલી ગયો છે, કરીબ કરીબ આજનો જ પિરિયડ લઈશ, આજનું જ વ્યાખ્યાન, એના પછી જ્યાંથી વિષય છૂટ્યો છે ત્યાંથી આપણે સંક્ષિપ્ત સાર લઈ અને 31મી ગાથામાં વિસ્તારથી આપણે ખુલાસો કરવાનો વિકલ્પ છે, એ પ્રમાણેનો સિલેબસ વિચારી રાખ્યો છે મેં। હવે એમાં જે અહીંયા મૂળ વાત છે, થોડી મૌલિક ચર્ચા કરતા રહેશું, થોડીક શાસ્ત્રનો આધાર લઈને વિચાર કરીશું, નહીં તો એક એક શબ્દમાં પાછા જશું તો 19મી ગાથા થઈ રહેશે. એટલા માટે તો અહીંયા જે અહીંયા કહ્યું ને કે અપ્રતિમ બુદ્ધનું સ્વરૂપ બતાવે છે ને, વળી ફરી પૂછે છે કે આત્મા કેટલા વખત સુધી, વળી કહેતા 18 ગાથાઓ આવી ગઈ, એ આપણે લાસ્ટ ટાઈમ પૂરું લીધું હતું, મને યાદ છે. વળી ફરી પૂછે છે કે આત્મા કેટલા વખત સુધી અપ્રતિબુદ્ધ છે તે કહો. ટૂંકમાં આનો ભાવ એ છે કે અપ્રતિબુદ્ધ, અપ્રતિબુદ્ધ એટલે અજ્ઞાનતા. આપણા બધાનું એકમાત્ર એજન્ડા એ છે કે અજ્ઞાન મટાડવાની વાત છે, કેમ કે અજ્ઞાન દુઃખનું વાસ્તવિક કારણ છે. અજ્ઞાનનું થોડું પેટ ખોલીએ, થોડું અહીંયા અજ્ઞાનનું સ્વરૂપ શું બતાવ્યું છે એ પણ જોઈએ. એક શબ્દમાં આપણને અત્યાર સુધીના અભ્યાસમાં એક શબ્દમાં અજ્ઞાનનું સ્વરૂપ કહેવું હોય તો શું કહેવાય, થોડુંક આગમ પદ્ધતિથી અજ્ઞાનનું સ્વરૂપ કહેવું હોય તો શું કહેવાય, અને અહીંયા 19મી ગાથામાં જે એમને અજ્ઞાનનું સ્વરૂપ કહ્યું છે કેવી રીતે છે એની થોડીક તુલનાત્મક ચર્ચા કરીશ. એક શબ્દમાં અક્ષયભાઈ કહેવું હોય તો અજ્ઞાનનું શું કહેવાય એક શબ્દમાં, તો આત્માને ભૂલી જવો, આત્માનો પરિચય ન હોવો એનું નામ અજ્ઞાન છે. આપણા સ્વયંની ખબર ન હોવી એનાથી વિશેષ બીમારી બીજી કઈ હોઈ શકે. પોતાનો પરિચય ન હોવો, પોતાની ઓળખાણ ના હોવી, પોતાને ભૂલી જવું, એ વાસ્તવમાં વિશ્વનું સૌથી મોટું અજ્ઞાન છે, અપરાધ છે. એને કારણે લઈને જેટલા બી પાપ થાય છે એ બધા પાપ આ અજ્ઞાનને લઈને થાય છે. અગર એક શબ્દમાં આનું સમજી લેવું હોય તો, સંક્ષિપ્તમાં સમજી લેવું હોય તો, અને થોડુંક આગળના આલોકમાં જઈને આનો વિચાર કરવામાં આવે તો સાતત્ય સંબંધી જે ભૂલ છે એને અજ્ઞાન કહે છે. બરાબર છે? હવે સાતત્ય સંબંધી ભૂલ છે, સાતત્ય સંબંધી ભૂલનું ભાવાસન કરવું હોય, ભાવાસનની રીતે અજ્ઞાનનો પરિચય કરવો હોય તો 3 સ્ટેપમાં થાય છે. એ 3 સ્ટેપ બાબતમાં અગર જો જીવની ખબર નથી તો એનું જીવવું ઠીક નથી. કઈ 3 બાબતો છે? પૂરું જેટલી બી જીવ રાશિ છે, મુખ્યરૂપથી મનુષ્ય એ સંગીત પંચેન્દ્ર જીવો છે, એ જીવો તો આ 3 બાબતો વિશે સિરિયસ હોય છે, પણ એમાં ભૂલો ચાલતી હોય છે. એ કઈ 3 બાબતો? ખ્યાલ છે ભગવાનભાઈ, કીધું હશે અહીંયા તો. કઈ 3 બાબતો છે? જો એક વર્ષ પછી મળીએ છે એનો અર્થ એ નહીં કે આગળનું ભૂલી જવું એમ, કે મારી જે શૈલી છે ને ભાવવાસનની છે, મારી શૈલી શાસ્ત્રીય પદ્ધતિ નથી, બહુ પ્રેક્ટિકલ રીતે લઉં છું, અને એ વસ્તુ યાદ ના રહે તો ઠીક નથી. એ વસ્તુ આપણને ભાષિત ન થાય, આપણને ખ્યાલમાં ના હોય તો ઠીક નથી. કઈ 3 બાબતો? કે પોતાનું શું છે અને પારકું શું છે, ઠીક છે. પછી બીજું સ્ટેપ, દુઃખ શું છે, દુઃખના કારણ શું છે, સુખ શું છે અને સુખના કારણ શું છે. આ 3 બાબતો વિશે અગર જે જીવને ક્લેરિટી નથી, એ નિયમથી એ જીવ અજ્ઞાનમાં રહી અને પોતાને દુઃખી કરે છે. યદ્યપિ આ 3 બાબતો વિશે એને પોતાની જ રીતે ખ્યાલ છે, એટલે સાતત્ય સંબંધી ભૂલ છે. આ 3 ચીજોમાં 7 તત્વ આવી ગયા, થોડીક ચર્ચા આવી કરી લઈએ. આમાં 7 તત્વ કેવી રીતે આવ્યા, કે પહેલા 2 તત્વ કયા છે, જીવ તત્વ અને અજીવ તત્વ. તો એમાં મેં શું કહ્યું, જીવ તત્વ અને અજીવ તત્વમાં જીવ અને અજીવની ચર્ચા નથી, એમાં સ્વ અને પરની ચર્ચા છે. 7 તત્વના પ્રકરણમાં, પ્રયોજનભૂત 7 તત્વના પ્રકરણમાં જે જીવ અને અજીવ તત્વ જે કયા, 2 દ્રવ્યરૂપથી કયા, એમાં સ્વ અને પરની ચર્ચા છે. હેને, જીવ એટલે સ્વ એટલે પોતાનું શું છે, અને પર એટલે પારકું શું છે. હવે આ જે છે આનું આપણને ક્લેરિટી હોવી જોઈએ. આની ક્લેરિટી હોય તો એ ઈમાનદાર છે, હવે જો આની ક્લેરિટી ના હોય તો સમજી લો કે બહુ મોટી ભૂલોમાં છે. પોતાના સંબંધી, પર સંબંધી, ન એ શરીરને ઓળખે છે કે ન એ આત્માને ઓળખે છે. અજ્ઞાનીને શરીરની પણ પહેચાન નથી હોતી, કેમ કે શરીર પૂતગલ છે, એ પર છે, એને સ્વ માને છે. એટલે એનો અર્થ એ થઈ ગયો કે એને શરીરની પણ સાચી ખબર નથી. એક ફોર્મ્યુલા આપું છું, સ્વ અને પરનું કોઈને લિસ્ટ બનાવવું હોય આજે, હે ને, આપણે 8 દિવસ સાથે છીએ તો લિસ્ટ બનાવીને મારી પાસે ચેક કરાવી શકે છે. તો સ્વ અને પરનું કોઈ લિસ્ટ બનાવવું હોય તો કઈની ફોર્મ્યુલા એ આધાર પર બનાવજો કે જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ થાય એ સ્વ અને જેનાથી આપણા પ્રયોજનની સિદ્ધિ ના થાય એ પર. બરાબર, આના આધાર પર લિસ્ટ. હવે તમારો પ્રશ્ન આવશે કે પ્રયોજન શું છે, તો જીવ માત્રનું પ્રયોજન સુખી થવું છે. જ્ઞાન સાધન છે અને સુખ પ્રયોજન છે, આ બે વાતની બરાબર ખબર રાખવી જોઈએ. ખ્યાલ આવે? હવે સ્વપરનું લિસ્ટ તમે બનાવી શકશો, રાઈટ. હવે બીજું આપણે શું હતું સ્ટેપ, દુઃખ અને દુઃખના કારણ. હેને, હવે દુઃખ દુઃખ શું છે, જે દુઃખ છે દુઃખ લાગે છે કે નહીં, એ બહુ મોટો પ્રશ્ન છે. કહેલા પ્રવચન સારમાં જે ઇન્દ્રિય સુખ છે એ દુઃખ છે એની સિદ્ધિ કરી. આપણને જે ઇન્દ્રિય સુખનું સુખની પાછળ આપણે ભાગીએ છીએ, ત્યાં પ્રવચન સારમાં પૂરો વિષય લીધો કે ઇન્દ્રિય સુખ એ દુઃખ છે. દેવગતિના દેવો પણ હે ને, જે ચક્રવર્તીઓ આદિની પણ જે બાહ્યમાં જે ઇન્દ્રિય સુખ છે એને દુઃખ માને છે. ખેર, હું એમાં વિસ્તારમાં નથી જવાનું, જલ્દીથી આ 19મી કા ખબર આવવું છે મારે, પણ આનો ઈશારો કરવો જરૂરી છે. તમે બધા સ્વાધ્યાયી છો, તમને ખ્યાલ આવતો હશે. તો દુઃખ અને દુઃખના કારણમાં કયા બે તત્વ આવશે? આશ્રય અને બંધ. આશ્રય અને બંધમાં જે દુઃખ અને દુઃખના કારણોની ચર્ચા છે, બની શકે કે એમાં ભૂલ ચાલતી હોય કોઈ આશ્રવને, કોઈ શુભ આશ્રવને આપણે સુખ અને સુખનું કારણ માની લેતા હોઈએ, એવું સંભવ છે. બરાબર છે, એટલો ઈશારો કરું છું. હવે સુખ અને સુખના કારણોમાં કયા તત્વ લીધા છે? સંવર, નિદ્રા અને મોક્ષ. બરાબર, એ સંબંધી પણ ઘણી ભૂલો ચાલતી હોય છે. સુખ સંબંધી ભૂલ છે, સુખના કારણ સંબંધી ભૂલ છે. હવે આના બી તમે લિસ્ટ બનાવી શકો છો, બાકાયદે બનાવજો, આ હોમવર્ક છે. એના અષ્ટાનિકા છે ને, હોમવર્ક છે. દુઃખ શું છે લખજો, અને દુઃખના તમારા જીવનમાં દુઃખના કારણો લખજો. હે ને, એને દુઃખના કારણોમાં શું આવે છે ને અહીંયા દુઃખના કારણોને શું કહે છે એ બંનેનું મિલાન કરજો. બની શકે કે આપણને દુઃખના કારણોમાં ભૂલ હોય તો 100% પછી એનો ઉપાયમાં ભૂલ હોય. જ્યારે કારણમાં ભૂલ હોય તો ઉપાયમાં ભૂલ હોય કે ના હોય. હવે સુખ અને સુખના કારણ લખજો તમે. સુખ કયું છે, સાચું સુખ શું છે, ખરેખર સુખ શું છે એ લખજો, અને એના કારણો શું છે એ લખજો. અથવા તમે જેને સુખ માનો છો એ લખજો, તમે એ લઈ આવજો. હે ને, આગમતી નથી જોયું કે આપણે સુખ સાને દુઃખ સાને માને જે બી બતાવજો. કોઈ વસ્તુનો આપણો નિર્ણય નથી, આપણને આપણા દુઃખનો પણ નિર્ણય નથી, અને આપણને આપણા સુખનો પણ નિર્ણય નથી. ખરેખર દુઃખ શું છે એનો નિર્ણય પણ નથી. એટલે નિર્ણય બહુ મોટો શબ્દ છે. નિર્ણય પોતાનામાં બહુ મોટું વ્યક્તિત્વ ધરાવે છે. ટોટલી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પુરુષાર્થના નામે તત્વ નિર્ણય કહ્યું. એને તત્વ અભ્યાસ, એને તત્વનું સમજો કે તત્વ પરિચય, તત્વનો અભ્યાસ, તત્વ નિર્ણય કરવા માટે આવે છે. તત્વોનો અભ્યાસ નહીં, તત્વનો અભ્યાસ. આ તત્વનો અભ્યાસ તો ખરો, પણ એના પછી તત્વનો નિર્ણય, આત્માનો નિર્ણય. હે ને, આજે આશ્રવ તત્વનો નિર્ણય, એનાથી ભિન્ન હું છું એવો નિર્ણય. આજે બહુ આવ્યું હતું ગુરુદેવજીના પ્રવચનમાં. હે ને, પૂરા પ્રવચનમાં કોઈ ચીજ બાકી નથી રહી. ચારે અનુયોગ હું એમાં કઢાવી શકું, તમને કાઢી શકું છું. ચારે અનુયોગોની વાતો એમાં આવે છે, બધી વાતો આવે છે. એને આપણું ધ્યાન જવું જોઈએ, એ તરફ આપણું ફોકસ હોવું જોઈએ. રીતે તો એ રીતે 11મી વાત થઈ. બે પોઈન્ટ પૂરા થયા, ક્લિયર થયા. અક્ષય, એક પહેલું કે સૌથી કઈ ના આવડતું હોય તો કે પોતાની ભૂલી ગયું છે, એ તો છે. ખરેખર પોતાનો પરિચય પોતાને ઓળખતો જ નથી. કોઈને પૂછો આટલામાં, કોઈ આવી ભૂલ કરે છે, પોતાને ઓળખતું નથી. કોઈ બધા બહુ પ્રશ્નો આવી જશે, આંદોલન થઈ જશે. હમણાં હું વાત કરું, અમે અમને ઓળખતા નથી. એને તમે જે રીતે તમને ઓળખો છો તમારી સાચી ઓળખાણ નથી. એને તમે જે બી મનુષ્ય તરીકે, ફલાણા વ્યક્તિ તરીકે, ફલાણા પદ તરીકે, એ બધું શું છે ભગવાનભાઈ, બધું શું છે, એ થોડા કાલની સ્થિતિ છે. એને એ વાસ્તવમાં આપણો પરિચય નથી. એમાં પૂર્વમાં કરેલા આરાધના વિરાધનાનું ફલ છે. એને હું આ બધું કહું ને તો ઘણા લોકો બહુ નારાજ થઈ જાય, કેમ કે વર્તમાનમાં એવું લાગે છે કે મેં આટલી બધી, આટલું મોટું પદ, એને બહારમાં આટલું મોટું સ્ટેટસ, જેવી એના શબ્દોમાં સ્ટાન્ડર્ડ સ્ટેટસ, આટલી બધી મહેનત કરી, અને તમે કહો છો કે એ તો પૂર્વમાં કરેલી વિરાધનાનું ફળ છે. એને એવી જાતિને વાસ્તવમાં ફટકાર લાગવા જોઈએ. થોડોક ઓર કઠોરજી હોય ને તો એને એમ કહું છું કે એ બધી પુણ્યની ભીખ છે, અને ભીખ ઉપર કેટલા દિવસ કઢાય હલાવ કે નહીં. જ્યાં આપણને એમાં કોઈ વધારે રસ આવતો હોય ને તો આવા જે શબ્દો છે કે જે આપણી કઠોરતાને ચેલેન્જ કરે છે, થોડોક શાંતિથી વિચારે કરવો જોઈએ અને બહુ આમાં ઉપયોગીતા છે. કોઈ વિષયની જલ્દીથી પૂરો થઈ જાય કે ન થાય એ તરફ લક્ષ નહીં કરતા, જેટલું બી વસ્તુ ચાલે આપણે આપમાં આપણને ઉપયોગી હશે, હે ને? ફરીથી નેક્સ્ટ અષાઢમાં આવીશું. ટૂંકમાં એમ સમજવું જોઈએ એ રીતે છે. જુઓ, ક્યાં કે જયારે હું જયારે ચર્ચા ચાલુ કરું છું ને, પેલા નિર્ણય કરીને આવું છે કે આ પતાવીશું. જયારે ચર્ચા ખુલતી લાગે ત્યારે એટલો વિષય ખ્યાલમાં આવે છે, જ્ઞાનપટલમાં એટલી વાતો ખ્યાલમાં આવે છે કે એમ થાય કે આ પણ આ વાતની ચર્ચા આ સાધર્મ્ય સાથે કરવી જરૂરી છે. એવો વાત્સલ્ય ભાવ રહે છે, ખ્યાલ એવો વાત્સલ્ય ભાવ રહે છે કે આ જેના કારણે હે ને આપણે આટલું ભણ્યા પછી બી કોઈ નિર્ણય નથી કરી શકતા, એ બહુ મોટી હે ને ચિંતાનો વિષય છે અને ગંભીર વિષય છે. કે સમ્યક દર્શનની સાચી વિધિ એકમાત્ર આપણી પાસે છે એમ એકાંતે કહું તો બી ચાલે, છતાં હજુ સુધી સમ્યક દર્શન કેમ નથી એ બહુ ગંભીર વિષય છે. આજે સુધી આત્માની દ્રષ્ટિ કેમ નથી, શું ખોટ રહી ગઈ હે ને? કોઈ એના નિરૂપણમાં એની એ વિદ્યા જે આપણને ગુરુદેવજીએ બતાવી છે એમાં તો જરાય પણ શંકા કરવા જેવું નથી. તો પણ આજે આપણે મિથ્યા દર્શન સહિત, મોહ સહિત, ભ્રમ સહિત જીવવું એ કેટલું કઠિન લાગે છે અને કેટલું વાસ્તવમાં નિંદનીય લાગે છે. ઠીક નથી, ભ્રમ સાથે જીવવું શોભા થોડી છે. એને પોતાના બાબતમાં ભ્રમ, સુખના બાબતમાં ભ્રમ, દુઃખના બાબતમાં ભ્રમ, અને એવા ભ્રમથી આપણે આખું જીવન કાઢીએ છીએ કે જ્યાં આપણી પાસે ભ્રમ મટાડવાની સાચી ગાઈડલાઇન છે, માર્ગદર્શન છે. તો એટલા માટે બહુ વિચારવા જેવું છે હે ને, એ ગુરુદેવનું મળવું ફેલ ના થઈ જાય એ આપણે વિચાર કરવા જેવું છે. એમ કહીને 19મી ગાથામાં જે અજ્ઞાનની વાત કરી છે એના તરફ ચર્ચા કરી રહ્યા છીએ. ખરેખર હવે જે પણ કોઈ ચર્ચા થશે એ એકદમ ટચ કરવી છે આપણે ચર્ચાઓને, હે ને? કોઈ એક કહે કે વિષય તો બની શકે કે સામે બેઠેલી સભામાં મારા કરતા ગાથાઓનું વિશેષ જ્ઞાન હશે, પણ જે એંગલથી, જે દ્રષ્ટિકોણથી આપણને એમાં જે તત્વને જોવું છે, એમાં તત્વનો વિચાર કરવો છે, એ એંગલ આપણે નક્કી કરવાનો છે, હે ને? બાકી વિષય વસ્તુ જે છે ગાથાઓની એ બધા વ્યક્તિઓને સ્પષ્ટ છે, એમાં કઈ દમ નથી. ઠીક છે, પૂર્વ ભૂમિકામાં જ્ઞાન ચોખ્ખું કરી લીધું છે, સ્પષ્ટતા છે, બરાબર છે, પણ એનો સ્વીકાર કેમ નથી? અને એ સ્વીકારમાં ક્યાં અને સ્વીકાર થઈ શકે એવી વિધિ આપણે અહીંયા સમજવી છે. કરવાનું કશું જ નથી, એને તત્વ નિર્ણય કરવાનો છે. કરવાના કામમાં સાચો નિર્ણય કરવાનો છે, એ નિર્ણયમાં ઘણી બધી એ કામ થતું હોય છે, ઘણું બધું એનો વિચાર કરવો જોઈએ. જો 19મી ગાથામાં જે કહ્યું છે કે ક્યાં સુધી અજ્ઞાન રહેશે અથવા એ અજ્ઞાન શું છે, તો એમાં મૌલિક ચિંતન જ કહું છું તમને, કેમ કે એમાં આપણે વિશેષ પ્રવેશ નથી કર્યો. એમાં એવું લખ્યું કે કર્મ અને નુકર્મમાં જ્યાં સુધી અભેદ બુદ્ધિ રહેશે, બરાબર છે? તો ટીકામાં ડાયરેક્ટ જતા રહીએ છે. એને આચાર્ય કુમકુમદેવે દ્રવ્યકર્મ, ભાવકર્મ, નુકર્મ ત્રણે લીધા છે, બરાબર છે? તો એવી રીતે બી વિચારીએ તો જે અહીંયા મેં લખેલું કોટ કરેલું છે કે જે દ્રવ્યકર્મ છે એ નિમિત્ત છે પણ એને કરતા માને છે, બરાબર છે? પછી જે નુકર્મ જે શરીર આદિ પર છે પણ એને સ્વ માને છે, અને એના લક્ષથી જે ભાવકર્મ થાય છે, શુભાશુભ ભાવો થાય છે, એ વિભાવ છે પણ એને સ્વભાવ માને છે, અને એની પૂર્તિ કરવા માટે નિર્ભય થઈને પાંચ પાપ બિંદાસ કરે છે. આ આપણો ઇતિહાસ છે. હવે એ ઇતિહાસ આપણે દોહરાવો નથી, એવો તો નિર્ણય આજે જ કરી લેવો છે, બરાબર? આપણો એ જે ઇતિહાસ છે એ પ્રથમાનુયોગ નહીં બને, હે ને? એટલા માટે આપણે જે પ્રથમાનુયોગના કેન્ડિડેટ બનવું હોય તો આ આપણો ઇતિહાસ હે ને દોહરાવવાની જરૂર નથી. કહીને ત્રણ બાબતો, દ્રવ્ય કર્મ જે છે નિમિત્ત છે પણ એને શું માને છે? ઉપાદાનથી કરતા માને છે. માને છે, આ ગાથાઓ છે, કર્મ રખડાવે છે, કર્મ રડાવે છે કે નહીં, હે ને? અને ભગવાન મોક્ષ અપાવે છે અને આપણે શું કરવાનું? જ્ઞાતા દ્રષ્ટા, એવી રીતે જ્ઞાતા દ્રષ્ટા થોડી છે. તો એ આ બધી ગાથાઓ છે સ્પેશિયલ અહીંયા મૂળ ગ્રંથોમાં, બરાબર છે? એ નિમિત્ત કરતા હોવા છતાં ઉપાદાનથી કરતા માની છે. અને જે શરીર આદિ શું છે, જે નુકર્મ એ પર છે પણ એને સ્વ માની છે, અને એના લક્ષથી થતા જે ભાવ છે એ બધા ભાવો વિભાવ છે પણ એને આપણે સ્વભાવ માનીએ છીએ. એનું પૂરું સમર્થન છે અને પૂરું સમર્પણ છે, આપણું ટોટલ જીવન હે ને એને સમર્પિત છે, है ना, एना आधार पर आपणे जीवननी सुखमय जीवननी कल्पना करीए छीए अने एनी पूर्ति करवा माटे कोई भी विवेक नथी राखता अने देवी देवताओना चरणमां पण जता रहीए छीए। वितरागी देवो पासे आवे तो पण एमने रागनुं कार्य करवानी अपील करीए छीए। ना ख्याल आवे? वितरागी देवो पासे आवी गया छीए परंतु आपणे एमने राग करवानी अपील करीए छीए कि मारो संसार सुखी थाय एवुं भगवान करजे। એટલે ભગવાનને બી રાગી બનાવવા તૈયાર થઈ ગયા છે। એટલો મોટો અપરાધ ચાલે છે જીવને, તમને આ પકડમાં નહીં આવે કોઈ એવું। આમ આપણે ભગવાનની સામે આવીને આપણને જે સંસારમાં અનુકૂળતાઓ મળે છે અને એમાં આપણે ખુશ રહીએ તો આપણે ક્યાંય ને ક્યાંય અંદરમાં અભિપ્રાયમાં કનેક્શન છે કે આજે ભગવાનના દર્શન કરીએ છીએ, રોજ સવારે પ્રક્ષાલ કરીએ છીએ, એનું ફળ છે એમ માને છે। તો ભગવાનના દર્શનનું ફળ મુક્તિ છે કે ભગવાનના દર્શનનું ફળ સંસાર છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો એ દર્શન બી તો ખોટા છે। ઊંડે ઊંડે એવા સંસ્કાર પડ્યા છે કે કદાચ આપણને પકડમાં નથી આવતો એને, એટલા માટે આ હું થોડું ખોલતો હોઉં છું વિષય। તો એ ત્રણ પ્રકારે દ્રવ્યકર્મ, ભાવકર્મ, મોહકર્મની પણ ચર્ચા આચાર્ય કુમકુમદેવે કરી છે। આચાર્ય અમરચંદ્ર દેવે પહેલા એક ઉદાહરણ આપ્યું, હું હાલ કોઈ ઉદાહરણની ચર્ચા નહીં કરું ટીકામાં। એ ઉદાહરણ આપીને પછી તરત જ એમને સીધી વાત, સિદ્ધાંતિક વાત કરી અથવા મૂળ વાત કરી, અજ્ઞાનની વાત કરી, અજ્ઞાનનો પરિચય કરાવ્યો। ટીકામાં છે તો કહ્યું કે આ જીવ કયા કર્મ? ભાવકર્મ અને મોહકર્મ, એમાં જ્યાં સુધી અભેદ બુદ્ધિ કરશે બરાબર ત્યાં સુધી અજ્ઞાનતા રહેશે। મારો એ પ્રશ્ન એ છે કે એમને દ્રવ્યકર્મ કેમ ના લીધા? તો એટલા માટે ના લીધા કે આ દ્રવ્યકર્મનું ફળ છે। જો જે ચાર ઘાતી કર્મ છે એનું ફલ મુખ્ય રૂપથી ક્ષયોપશમ આદિને ગ્રહણ કર્યો, ગુરુદેવશ્રીએ તો ક્ષયોપશમની પણ આજે ધૂળધાણી કરી દીધી, એને તો શરૂઆત જ એથી કરી કે એ પણ પૂતગલ છે। પરલક્ષી જ્ઞાન, ખ્યાલ આવ્યો કે જે જ્ઞાન આત્માન જ્ઞાન સાથે અવિનાભાવી આનંદ છે, આનંદ ના લાવે, જે જ્ઞાન આનંદને ન લાવે એને અમે જ્ઞાન જ નથી કહેતા। એ કન્સેપ્ટ છે, એ આવશે ત્યારે આપણે જે ભાવેન્દ્રિયમાં 31મી ગાથામાં પૂરી, આજે ભાવેન્દ્રિયને આજ બી કર્યું હતું, ભાવેન્દ્રિયને જીતવાની વાત 31મી ગાથામાં કરી છે। દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો એને જીતવાની વાત 31મી ગાથામાં કરી છે। એટલા ખુલાસા થઈ જશે કે ક્યાંય બી વાસ્તવમાં દુનિયામાં ક્યાંય બી આપણે ઉભા રહેવાની જરૂરત નથી, એટલું એટલી એટલું આપણે માટે સ્વાધીન જીવનની તૈયારી બતાવે છે સમયસાર ગ્રંથ। અને સ્વરૂપમાં એટલી બધી સંપત્તિ પડી છે ત્યાં, અમારે તો 47 શક્તિ હમણાં ચાલી રહી છે પરિશિષ્ટમાં, બહુ ખુલાસાથી કામ ચાલી રહ્યું છે એમાં। આત્મપ્રસિદ્ધિ અને આત્મવૈભવ ગુરુદેવસિંહના એ બે ગ્રંથોનો આધાર પણ લઈએ છીએ, એક એક શબ્દને વાંચીને બહુ આરામથી ચર્ચા કરીએ છીએ કે આપણી સંપત્તિનો મહિમા આવે અને સાચી પહેચાન થાય। કમજોરીની ઓરથી શું એને પરિચય કરાવીએ? એ તો પરિચય છે જ, પણ કમજોરીની ઓરથી પણ એ વાસ્તવમાં ડિસક્વોલિટી છે, પણ એને ક્વોલિટી માનીને આ મંડે છે। શું છે બધી જે કમજોરી કહીએ બધી ડિસક્વોલિટી છે મુક્તિના માર્ગમાં, પણ આ એને ક્વોલિટી માને છે। ખ્યાલ આવ્યું કે નહીં? એ હમણાં તમને કહું ને બહુ તકલીફ પડી જશે એમ, એને મને તમારા પ્રત્યે વાત્સલ્ય ભાવ છે, તમને મારા પ્રત્યે વાત્સલ્ય ભાવ છે કે નહીં કહો પહેલા? હા છે, છે ને? તો એ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી છે? જો તત્વના આલોકમાં એ ડિસક્વોલિટી કહેવાશે, હેલો મોક્ષ માર્ગના પ્રકરણમાં એને જે બી કહેવાતું કહેવાશે, ઉપચારથી અંગ કહેવાશે કે જે બી કહેવાતું હશે, પણ અધ્યાત્મે એની કબર તોડી નાખે છે અને સાથે હોય છે, એટલા માટે મોક્ષ માર્ગના પ્રકરણમાં એને વ્યવહાર મોક્ષ માર્ગ કહી અને એની સ્થાપના પણ કરે છે, કે બાહ્ય જીવન એનાથી વિરોધમાં નથી હોતું આત્માર્થીઓનું અને મોક્ષાર્થીઓનું, એનાથી વિરોધમાં એક ટકો બી જીવન હોય તો એ જે સમજો જ નથી જીવન, હે ને? પરંતુ એવું જીવન રાખીને પરમાર્થને ન પહોંચે તો કહે છે કે મિથ્યાત્વ તો કરે છે, એવા કાર્યો કરીને મિથ્યાત્વનું પોષણ તો કરે છે, ઘણી ચર્ચાઓ છે એમાં જો। તો અહીંયા જે ભાવકર્મ અને મૂળકર્મ કહ્યા, તો જે ભાવકર્મ છે એ ચાર ઘાતી કર્મોનું ફળ છે બરાબર છે, મોહની આદિ, અને જે મૂળકર્મ છે અઘાતી કર્મનું ફળ છે, એટલે ધર્મ દ્રવ્ય કર્મ એમાં સામેલ છે, અન્ડરસ્ટુડ છે કે આવી જાય છે। હવે જે બે કહ્યા, શું બે કહ્યા? ભાવકર્મ અને મૂળકર્મ, એને સર્ટિફિકેટ આપે છે બે, એ બે સર્ટિફિકેટ થોડા યાદ કરાવીશ પછી આગળ ચાલીશું। પહેલા એમને કહ્યું જો મોહ આદિ અંતરંગ પરિણામો બરાબર છે, કર્મ એટલે શું લીધું? ટીકામાં છે ઉદાહરણ પછી તર્ક, મોહ આદિ અંતરંગ પરિણામો, બરાબર છે, તથા નોકર્મ એટલે શરીર આદિ બાહ્ય વસ્તુ. આ બે વસ્તુ ખ્યાલ આવી ગયો, મળ્યું? ટીકામાં છે આ બે વસ્તુ છે. હવે એમાં અભેદ બુદ્ધિ કેવા પ્રકારથી કરે છે એના માટે પૂર્વમાં ઉદાહરણ આપ્યું છે, એ હું પછી લઉં છું. પેલા આપણે આનો પરિચય કરી લઈએ, અજ્ઞાનનો પરિચય કરાવો છે. અપ્રતિબુદ્ધ કેમ છીએ આપણે, કેમ અજ્ઞાનતા છે, શું અજ્ઞાનતામાં શું કરીએ છીએ આપણે, એની વાત છે. તો કહે છે કે એ જો મોહ રાગ દ્વેષ આદિ અંતરંગ પરિણામો અને શરીર આદિ બાહ્ય વસ્તુઓ, એ બે વસ્તુઓ કેવી છે પેલા એ કહો, કેવી છે? તો એમાં બે વસ્તુ કહી, એના બે સર્ટિફિકેટ આપ્યા કે પૌદ્ગલિક છે અને બીજું શું છે, આત્માનો તિરસ્કાર કરાવવા વાળા છે. આ ઓરથી એનો પરિચય કરાવ્યો. આ બે ચીજો પ્રત્યે આપણે લાલાયિત છીએ, હે ને? આજે ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષ આદિ પરિણામ, એ પરિણામ પર તો આપણે સ્વભાવ માનીએ છીએ, એની પૂર્તિ કરવા માટે તો જીવન વિતાવીએ છીએ, ટોટલી સમર્પણ છે, બરાબર છે. તો એ શું કહે છે કે એ સૌથી પહેલા એને નિપટીએ. એ શું છે? પૌદ્ગલિક પરિણામ છે. પૌદ્ગલિક છે, પૂદગલમાં ઉત્પન્ન થાય છે. મકાનનો રાગ મકાનમાં થાય છે, મકાન કરાવે છે કે જીવ કરે છે? તો પછી જીવ કરે છે તો જીવનું સ્વતત્વ ના કહેવાય, એ જીવનો ભાવ ના કહેવાય, તો પછી પૌદ્ગલિક કેમ કહ્યા? પ્રશ્ન તો એ ને, આપણને થોડુંક લોજિક હોવું જોઈએ, થોડી શંકા જોવી જોઈએ કે પૌદ્ગલિક કેવી રીતે કહો છો. મને કોઈ રાગ થાય છે કોઈ પદાર્થનું, શરીરનું કે વસ્ત્રનો કે પાત્રનો જે બી, તો એ રાગ થાય છે એ કરાવતું નથી એ પદાર્થ, એનામાં છે નહીં એ રાગ, હે ને? તો કોણ કરાવે છે? સ્વભાવમાં બી નથી, અને સ્વભાવને જોઈએ તો રાગ ઉત્પન્ન થતો નથી, પરમાથી નથી આવતો અને સ્વભાવમાં નથી આવતો. આવે છે ક્યાંથી? તો કે અધરથી આવે છે. ક્યાંથી આવે છે? આકાશમાંથી આવે છે. ક્યાંથી આવે? એક સમયની ભૂલ કહીએ, સ્વભાવને ભૂલીને થતી એક પર્યાયમાં એક સમયની ભૂલમાં છે, એ વિકૃતિ છે. ખેર, બે રીતે આપણે એનો પરિચય કરીએ. અને અહીંયા એમ કહ્યું કે પૌદ્ગલિક છે. પૌદ્ગલિક કેમ છે અક્ષયભાઈ, કોઈ કહેશે એમાં કેટલા હે? એક તો સ્વભાવરૂપ નથી, મૂળ એમાં કોઈ ચેતનનો અંશ નથી, રાગ આદિ ભાવમાં કોઈ ચેતનનો અંશ નથી, બરાબર છે. બીજું, એનું ફળ પૂદગલમાં આવે છે. એનું ફળ એટલે ના જે શુભ ભાવ કે અશુભ ભાવનું ફળ બહારમાં સંયોગ આદિની પ્રાપ્તિ થાય છે. મૂળ આકુલતા તો થાય જ છે. અશુદ્ધ ઉપાદાનથી લઈએ તો જીવનું છે, સ્વભાવની સામે લઈએ તો પૌદ્ગલિક છે. બે વસ્તુ લેજો, હે ને? બધા અભ્યાસું છે એટલે પકડાશે જલ્દીથી. કઈ રીતે કહ્યું, હે ને? અશુદ્ધ ઉપાદાનથી લઈએ તો જીવને પરિણામ છે, અને સ્વભાવની સામે અગર જો એનો વિચાર કરીએ તો એ પૌદ્ગલિક છે. કારણ કે સ્વભાવને એ બંનેને મેળ નથી, બંનેમાં બહુ બહુ વિરોધી તત્વો છે બંને એકબીજાના. આપણો સ્વભાવ જે ચૈતન્ય સ્વભાવ છે અને જે આ રાગાદી ભાવ છે એ બંનેમાં અંતર છે. સ્વભાવ સમાધાનકારી છે, સ્વભાવ સુખમય છે અને આ દુઃખમય છે, આ વિઘ્નકારી છે, હે ને? એટલા માટે એટલા માટે ભિન્ન છે, પર છે. મૂળ તો પૌદ્ગલિક કયા. ઘણી વાર એવું લાગે કે એમાં ઉપયોગ વિશેષ રહે. લાસ્ટ ટાઈમ બી મેં કહ્યું હશે કદાચ કે તીવ્ર રાગ અને તીવ્ર ક્રોધમાં લીધેલા નિર્ણયો ખોટા થાય હંમેશા, હે ને? ભાવાવેશમાં લીધેલી દીક્ષા પણ ભૂલ છે. ભાવુકતાનો માર્ગ નથી આ, સાંભળજો. ન ભાવુકતાનો માર્ગ છે, ન ભાવનો માર્ગ છે, ભાવવાસનનો માર્ગ છે, હે ને? ભાવ હોય તો બી શું થઈ ગયું, ભાવવાસન છે, હે ને? ભાવ છે ને આપણી પાસે, ભાવ તો અનંત ગુણો છે આપણી પાસે, અનંત શક્તિઓ છે, તો ભાવવાસન નથી. દ્રવ્યને પણ ભાવ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, પર્યાયને પણ ભાવ કહે છે, એ આખો અલગ વિષય છે, હે ને? આ બધા વિષયો એક શિબિરના વિષયો છે, વ્યવસ્થિત રીતે લીધા હોય ને તો એને બેસી જાય. યદ્યપિ એ ને આપણે આનું ભાવવાસન કરી શકીએ છીએ, એનું સમજણ આપણને પડી શકે છે. તો કહે છે કે આજે ભાવ છે, મોહ રાગ દ્વેષ આદિ ભાવ છે, ચાહે શુભ હોય કે ચાહે અશુભ હોય, હે ને? પણ એ શું છે? બધા પૌદ્ગલિક છે. બીજું, વાસ્તવમાં ક્લેશ કરાવવા વાળા છે, આત્માનો તિરસ્કાર કરાવવા વાળા છે ને. આત્માનો તિરસ્કાર એટલે શું? આત્માની શાંતિનો ત્યાગ કરાવવા વાળા છે. આનું આખું રૂપ આ છે. આત્માનો તિરસ્કાર એટલે શું? આત્માની શાંતિનો ત્યાગ કરાવવા વાળા છે, હે ને? વાસ્તવમાં એ રીતે છે. આ રાગાદી ભાવ એવા છે કે નાથી સ્વભાવ ભૂલી જવાય છે અને સ્વભાવ ચૂકી જવાય છે. બે શબ્દો કહે ख्याल है, बेन अंतर है, स्वभाव भूली जवाय है, अने ज्ञानी जरा जयरे सदुपयोग में शुभोपयोग में आए थे तरह तरह स्वभाव चूकी जवाय। कौन कौन चूकी गयु है ना, वर्तमान उदाहरण आप एक बे जन त्रन चार जन चार जन उदाहरण आप अत्यार कौन कौन चूकी गया हलाये कि है चूकी गया भूली नहीं गया है ना। पांच परमागम में लिखवा भाव लागी गये शुद्धोपयोग चूकी गया, रागाद शुद्धोपयोग चूकी गया तो मोटू नुकसान थी गयु। हम लागे से नुकसान से शुद्धोपयोग नुकसान है एकमात्र नुकसान से है ने, पाप बंद थी गयो ये कोई मोटू नुकसान नहीं जो लेसु तो जो लेसु, पर शुद्धोपयोग चूकी जवाय से तो एना जीव कोई मोटू नुकसान नहीं। हूँ शांति थी विचार कर अपने छे जो आगम में घना जे जे प्रकार कहा ये कथन अलग है, अध्यात्म अंदर जो बताव मागे ये अलग है। अपने एम था कि सातमी नरक नो बंद पड़ी गयो नुकसान थे, शुद्धोपयोग रही गयो ये नुकसान है। जारे भी सर्वे भी काढ़े ना मार्चनिंग नफो नुकसान नुकसान शब्द आए ने तो ये नुकसान थे भावासन हो तो शुद्धोपयोग नुकसान। भले सर्वे में हजार करोड़ प्रॉफिट हो पर आपने समझवा नुकसान है हाला, केम के आपने उपयोग की कितनी बर्बादी करी हे नुकसान नहीं, कितलो व्यस्त राख्य हे कितलो पोताना थी दूर राख्य हे कितलो दुख आप्यो हे आपने है ने, पोताने स्वरूप में पोताने घर में ना रहे पोतानी पहचान भूली अने है ने अन्य चीज ने पोतानी माने ने कार्य कर्यु हे तो ये केवो मोटो अपराध करी रह्या छे। समझवा जेवी वस्तु आ एंगल थी जो बधु दुनिया नी दरेक वस्तु उदय में उदय भाव में आ वर थी जोवानी दृष्टि थी जाए ने तो आपणे प्रभावित न थईए। कसायनी मनता गमे तेवी आवे, तीर्थंकर गोत्र बंधाय एवी आवे तो भी, अने उदय में चक्रवर्ती पद आवे तो भी अप्रभावी भगवान आत्मा एनाथी मोक्ष ने दूर दूर साथ कोई संबंध नहीं, कोई रीते उपयोगी नहीं। ए पद ए बाहर की परिस्थितियों ए कसायनी मनतारूप जीवन है आत्मा की अनुभूति में कोई कारणरूप नहीं, एटला माटे मने नो कोई मतलब नहीं। होय तो होय जेवो होय एवो होय मने कोई मतलब नहीं, एटली अंदर में ए प्रकार थी ए तरफ नी आपने डिटेच पण आवु जोईए। क्या कि ख्याल आवे ने कि मने शुं लाभ छे अपने वो कोई स्थिरता के कोई है ना निराकुलता माटे तो कोई दूर दूर सुधी माथी कई आवे के ए ना सहाय बने एवं नहीं होत। गजब नी वस्तु छे पाप नो उदय आपने आत्मा नी अनुभूति में वास्तव में नुकसान नहीं करत, અને પુણ્યનો ઉદય સહાય કરતું નથી, ઉદય ફેલ થઈ ગયા, આમાં ઉદય ફેલ થઈ ગયા। અને ઉદયભાવ સ્વભાવને જોતા ઉદયભાવ જ્ઞેય માત્ર લાગે છે હેને, શું બગાડી લીધું મિથ્યાત્વે આજ સુધી ચેતનનું, અનાદિકાલથી હું મને જડ માનું છું તો એક સમય માટે બી આત્મા જડ થયો હેને, એ તારું બી નથી ઉપજતું મારામાં, તૈયારી રાખો એની સામે પડો, જ્ઞાનને એવું ઊભું કરો કે એ કથા કસાય થાકી જાય है ने, ये हारी जाए जे भी से कसायो ने फल त्या भाषित नहीं थे है ने। हूँ दूर रखी बात करू छू, कसायो नहीं बात करू, मारी नहीं करते, तमारी नहीं करते, ये अपना मन मैं अपना में जे मेहमान आवे है ना अपनी पर्याय में तो ये शू कर लेते शू कर लीध कहीं नहीं, तारे मिथ्यात्व बीज है ने ये बीज त्या ढीला पड़े, सुचारित नहीं होवी जोईए, डरवान नहीं। હા મિથ્યા તો થઈ ગયું, મારું માન્યું, ભલે મારું માન્યું પણ હું થયો રીતે નથી થયો ને, મિથ્યા તો ફેલ થતા કેટલી વાર લાગશે હે ને, અનાદિકાલનું અંધારું એક સમયમાં જાય છે હે ને, તો એ રીતે છે। તો કોઈ બહુ બહુ પોઝિટિવ એપ્રોચ રાખો, ડરી જવાની જરૂર નથી હે ને, બહુ દુઃખી થવાની જરૂર નથી, બધું જ આપણી પાસે છે ચાલો, એટલે પ્રમાદ કરવાની પણ વાત નથી, જોડે શિથિલતા લાવવાની વાત નથી, પણ છે આપણી પાસે। હવે માતાની કોખમાં આવવું નથી, કોઈ માતાને રડાવી નથી, નિર્ણય કરી લો હવે ના જોવે, આ જન્મ મરણ સિન્યોરિટી જતી રહે હે ને, જે આ ભાવમાં માતા છે એ કોઈ ભાવમાં ભગીની થઈ જાય, કોઈમાં પુત્રી થઈ જાય, એવા ભાવ એવા બધા સંબંધો હવે જોઈતા નથી। એટલી અંદરમાં રુજુતા, એટલી અંદરમાં હે ને તૈયારી પાત્રતા હોય, અને જ્યાં એક આવે કે તું ચૈતન્ય પ્રભુ છે હે ને, તારા જ્ઞાનમાં પણ જે આશ્રવ જાણવામાં આવે છે એ જ્ઞેય માત્ર છે, એ વખતે તારી સિદ્ધિ થાય છે, તારા જ્ઞાતૃત્વ પણ આનો કોલ છે, ઇટ્સ એ તારી ઘોષણા છે, કેવી વાત આવે, કેટલી મજાની વાત આવે કે તારી ઘોષણા છે
है ने, आवे जे क्रोध है ने, भगवान कहे तारी घोषणा है, क्या कि क्रोध जाड़े कोण है ने, ये कहे थे संवेदन संवेदना कोण, संवेदना कोना मा थी, वेदायु कोण है, आज आयु तो वेदायु कोण में, वे कोण वेद है, वेदनारो कोण है, एटले जाणनारो है ने, ये जाणवू थई एनु जाणवू थाय छे के नहीं, तो ये तो आपणो परिचय है, ये तो आपणी मर्यादा है, ये तो आपणी अटल विश्व मर्यादा में आपणे बिराजमान छे, अद्भुत से आत्मा हलाव कि आपणे वात चालती हती जे आपणे अज्ञानता केम छे, तो एमां भाव कर्म जे छे जेवी मोह राखवी छे आमां पछी भेद न करवो है, बहु मोटी बात आमां चालवानी छे, देह ने आत्मा भिन्न छे एने आ एक माने छे, अने पाप पुण्य एक छे आने भिन्न माने छे, आ बहु मोटी भूल, शू कह्युं, देह ने आत्मा भिन्न छे सदा पण एने एक माने छे, अने पाप पुण्य एक छे पण एने भिन्न माने छे, ना ख्याल आवे, एक ज छे, बन्ने बंधना कारण छे, आत्मा थी भिन्न छे, એ આ બહુ મોટી ભૂલો અહીંયા ચાલતી હોય છે. તો એમ કહ્યું કે પૌદ્ગલિક છે, પૌદ્ગલિક પરિણામ છે અને આત્માની શાંતિનો તિરસ્કાર કરવા વાળા છે. માની લો કે જયારે જયારે જીવ મુનિરાજ જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે તો આત્મા ચૂકી જાય છે, શુદ્ધોપયોગ ચૂકી જવાય છે, એ રીતે છે. એટલા માટે આ ભાવ કેવા ભાવ છે ને, એ ભાવ વાસ્તવમાં બે સર્ટિફિકેટ આપ્યા કે પૌદ્ગલિક છે અને આત્માની તિરસ્કાર કરાવવા, હજી સુધી ભૂલ નથી બતાવી. આ તો એ બે પરિણામો જે થાય છે ને, એ બે વસ્તુ આપણી સાથે આપણે જીવનમાં જોવા મળે છે ને, ઉદયમાં શરીર આદિ, ધન આદિ અને પરિણામોમાં મોર આગ્રેસ આદિ, એ બે વસ્તુનો પહેલા પરિચય તો કરી લો. આપણે એને ઘરે લગાવી લીધું છે, સારું, સારી મહેનત, સારો પુરુષાર્થ એના માટે કરીએ છીએ, તો પેલા છે શું એ તો નિર્ણય કરો, જેના માટે આપણે જે મોર આગ્રેસ ને એની પૂર્તિ કરવા માટે જેને આપણું જીવન લગાવી દઈએ છે, આપણી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર સમર્પિત કરી દઈએ છે, આપણા જે મુક્તિના માર્ગના મોક્ષ માર્ગના જે ટૂલ છે એ ટૂલને ત્યાં બરબાદ કરી રહ્યા છીએ, તો પહેલા સમજો તો ખરા કે છે શું એ, ખ્યાલ આવ્યું કે નહીં. આપણી પાસે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે, બસ એનો ભરોસાના આધાર પર બેઠા છે, બહુ રાગ દ્વેષ થોડી કશાયની મનતા, થોડો આ ભાવ એના આધાર પર, એના ફળના આધાર પર હે ને, અને એમાં એના આધાર પર તો આપણે જીવનની કલ્પના કરીએ. તો અહીંયા એમ કહે છે, જ્ઞાનીઓ એમ કહે છે કે એ જે એનો વિચાર તો કર, આખું જીવન એની પાસે જતી એના તરફ આપણું ઢળી રહ્યું છે, એમ અહીંયા કહે છે. બહુ આનો વિસ્તાર છે, પણ આપણે એને અહીંયા સમાપ્ત કરીએ છીએ, કેમ કે આની એટલી ચર્ચા છે, કેમ કે અજ્ઞાનની પહેલા સૌથી પહેલા નિદાન થવું બહુ જરૂરી છે, રોગનું નિદાન. આજે જે મેડિકલમાં બી આજે રોગના નિદાનનું બહુ મહત્વ છે, જો નિદાન બરાબર ના હોય તો ઉપચાર ખોટો થઈ જશે, અને નિદાન બહુ જરૂરી છે. તો અહીંયા કહે છે એમાં શુભ રાગ અશુભ રાગનો મતલબ નથી. હવે એ રીતે હવે શરીર આદિ એ તો પૌદ્ગલિક જ છે, પ્યોર લાગે છે, પૌદ્ગલિક છે જ, પૌદ્ગલિક કોઈ શરીરને પૂજવે, શરીર પૌદ્ગલિક લાગે છે કે ચેતન લાગે છે ને, તો ચેતન લાગે છે ને, ઇન્દ્રિયથી જ્ઞાન થાય કે ના થાય, આંખ બરાબર હોય તો દેખાય કે નહીં બરાબર, એમ બહુ મોટો વિષય છે. 31મી ગાથામાં ખોલ નાખું છું, એનું પેટ ખોલ નાખ્યું છે. તો કે પણ કેવા છે, પૌદ્ગલિક છે, પ્યોર પૌદ્ગલિક છે, યદ્યપિ મોરાગ દ્વેષમાં સ્પષ્ટ ગુંદ વર્ણન નથી, છતાં બી એ પૌદ્ગલના સપોર્ટમાં, પૌદ્ગલના લક્ષથી, પૂદગલના લક્ષથી થાય છે, અને પૂદગલમાં એનું ફળ આવે છે, સંયોગમાં એનું ફળ આવે છે, સ્વભાવના વિમુખ પરિણામ છે હે ને, વાસ્તવમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે, દુઃખ આપે છે, ભલે આત્મામાં ઉત્પન્ન થાય પણ દુઃખ આપે, આપણું કેવી રીતે હોઈ શકે, જે આપણા કુખે પુત્ર જન્મ્યો હોય પણ આપણા વિરોધમાં હોય, તો આપણે છાપામાં આપી દઈએ છીએ કે મારા આની સાથે કોઈ સંબંધ નથી, જેને વ્યવહાર કરતા પહેલા વિચાર કરી લેજો, આપ્યું તો છાપામાં હે ને, છાપામાં એટલે આપણા જ્ઞાનમાં કે આ પાપ પુણ્ય પાપના ભાવ જે છે એ બધા શું કેવા ભાવો છે હે ને, દુઃખદાયક છે, દુઃખ આપે છે, સ્ટ્રેસ આવે, સ્વભાવની સામે જોવામાં હે ને, વાસ્તવમાં વિક્ષેપ નાખે છે, સ્વભાવથી દૂર રાખે છે, આપણે આપણી પાસે જવામાં વિલંબ કરાવે છે, એનાથી મોટી પહેચાન શું હોય એ ભાવોની, એમ અહીંયા કહે છે. એ બધા એમ જીવી જેવી તમને એમ લાગે કે ભાઈ આત્મલક્ષી પરિણામ છે ને, યદ્યપિ વિકલ્પ છે ને, એ બી વાસ્તવમાં આપણી શુદ્ધ ઉપયોગથી વંચિત રાખે છે. હવે સ્વાધ્યાય આદિ જે કરી રહ્યા છે તો આત્મરક્ષથી કરીએ છીએ ને, કોઈ બીજું તો કોઈ આમાં આપણને કોઈ બહારમાં નામ થઈ જાય કે ધન મળી જાય, કમસે કમ અમુક શુમાં તો એવી જાતિના વિચારો આપણે કલ્પના ન કરી શકીએ ગુરુદેવશ્રીના શિષ્યમાં, કરેક્ટ હવે મને બતાવો કે એ ભાવ જે છે, આ ભાવ એમાં, એ ભાવમાં આ બે જે વિશેષણ છે લાગુ પડે કે ના પડે, નિમિષભાઈ બતાવો. બહુ મોટી વાત છે, બહુ ભારે પડે. એનો હું આ બાલની ખાલ કાઢીને આનો વિસ્તારથી ખુલાસો કરી રહ્યો છું. એ ખુલાસો કરવાનો જે અત્યારે ભાવ છે અને વિકલ્પ છે અને એ જ્ઞાન છે, લઈ લો તો બી એ બધામાં આ બે વાત, આ બે વિશેષણ લાગુ પડે કે ના પડે. અત્યારે બંધ ચાલુ છે કે નહીં, આ પડનાર વખતે બી, તો પછી કેવી રીતે એને, એને એને આત્માનો સ્વભાવ કે એને આ સર્ટિફિકેટથી બહાર કહીએ, એ છે. અચ્છા મને બતાવો કે આપણે ક્યાં છીએ એ મહત્વનું નથી, હે ને. મંદિરમાં છો કે તમે સ્વાધ્યાયમાં છો, એનો કોઈ મતલબ નથી. શુદ્ધ ઉપયોગમાં છો તો બસ, અત્યારે શુદ્ધ ઉપયોગમાં ના હોય તો ક્યાં હોય. બે પ્રકારના ઉપયોગ છે ને અક્ષયભાઈ, એક શુદ્ધ ઉપયોગ, એક અશુદ્ધ ઉપયોગ. જયારે આપણે શુદ્ધ ઉપયોગમાં ના હોય તો ક્યાં હોઈએ? અશુદ્ધ ઉપયોગમાં. અશુદ્ધ ઉપયોગમાં ક્યાં હોઈએ? કાં તો શુભ કાં તો અશુભ. તુમાં શુદ્ધમાં નથી ને, પછી તું દાવો કરે કે અમે 8 કલાક મંદિરમાં રહીએ છીએ, 6-6 કલાક સ્વાધ્યાયમાં રહીએ છીએ. શુદ્ધ ઉપયોગમાં એક ક્ષણ બી નથી આવ્યો. અરે ખ્યાલ છે, આત્માનો અનુભૂતિ કરવા માટે એક સેકન્ડ બી વધારે સમય છે. એનો અર્થ કે આપણે આત્માની અનુભૂતિ માટે એક સેકન્ડ નથી આપી. ગજબ છે. ફિલ્ડમાં તો 8-8 કલાક રહીએ છીએ, પણ એક સેકન્ડ બી આપણે આત્માની અનુભૂતિ માટે નથી આપી. એ એટલો પ્રમાદી જીવ છે આ. તો ક્યાંથી પછી એને આપણે વખાણ કરીએ? હે ને, થોડું વધારે થઈ ગયું. હે ને, આ રીતે છે. ખરેખર એવું છે, એક સેકન્ડ બહુ મોટો કાળ છે. એના કેટલાક ભાગમાં જીવ પોતાને મળી આવે. એ રીતે સર્વ આરંભોનો ઉપશમ થાય ત્યારે ભગવાન આત્મા દેખાય, અને સર્વ આરંભોનો ત્યાગ થાય ત્યારે મુક્તિ થાય. આ છે સ્વરૂપ. એવું નથી કહ્યું કે પાપારંભ અટકી જાય તો કોઈ ભગવાન દેખાય, એવું નહીં. સર્વ આરંભ, પાપારંભ હોય કે પુણ્ય આરંભ હોય, સર્વ આરંભ આરંભ ઉપશમ થાય, અભાવ નથી કહેતો, જો ઉપશમ થાય ત્યારે ભગવાન આત્મા દેખાય, એના પહેલા નહીં દેખાય. હવે આ શુભારંભ છે, આ શુભારંભ છે. અને એમાં એમાં ધર્મ માનીએ તો પરિગ્રહ છે, મિથ્યાત્વ તો કરે છે પાપ. આ પાપ છે, ઉત્કૃષ્ટ ઉચ્ચકોટીનું પાપ છે. આ વ્હાઇટ કોલર જોબ છે. આ રીતે હે ને, પેલા હિંસા, ઝૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, ઝૂઠ, પાપ, સાત વ્યસનો, એ તો પાપ લાગે. પાપ લાગે કોઈને, એટલે પાપ અને પુણ્ય એક છે. આ આત્માથી દૂર રાખે છે ને, સ્થિરતાથી દૂર રાખે છે ને. તો પછી કેવી રીતે આત્મા આસ્વાદ, આ કહું છું અત્યારનું જે પ્રકરણ ચાલી રહ્યું છે, તો શું કરું? કાલથી ના આવવું ઠીક છે, નહીં આવતા ક્યાં જશો? તો પછી એની તો હા મેં ક્યાં પાડી છે? દુકાનમાં જશો ને, કોઈ બીજા 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 કોઈ ભોગવના પ્રવૃત્તિમાં, તો એમાં તો ના જ, એમાં તો વાત જ નથી. આ છોડીને ત્યાં જવાની વાત કરે, આ છોડીને આત્મામાં જવાની વાત કરે. જયારે જયારે આ છોડવાની વાત કહી હોય ત્યારે આત્મામાં જવાની વાત કહી હોય. અને ધ્યાન રાખજો કે આ બધી કલમો છે, હેને. પાપ પુણ્યમાં ઉપાદે બુદ્ધિ એક સાથે જાય છે, પછી પાપ પરિણામ છૂટે છે. એક દેશ છૂટે પછી સર્વ છૂટે, અને પછી પુણ્ય પરિણામ છૂટે છે. પાપ પરિણામને છોડવા માટે નિયમ લેવાના હોય છે, અને પુણ્ય પરિણામને છોડવા માટે નિયમ નથી લેવાના હોતા. તમે બે વાર મંદિર આવતા હોય ને મેજબા, તો એવો નિયમ લો કે હવે આજથી એક જ વાર જશો, એવો નિયમ લેવા છે. નહીં, ઉપરથી કહેવામાં આવે કે 3 વાર જાઓ, એમ કહેવામાં આવે. તો પછી બંનેના ત્યાગની જે પદ્ધતિ અલગ છે. પાપનો ત્યાગ તો નિયમ લેવામાં આવે ભગવાનની સામે કે અભક્ષનો ત્યાગ કરીશ, આ નહીં કરીશ, તે નહીં કરીશ, બરાબર છે. એ રીતે છે. પણ પુણ્યના ત્યાગની પદ્ધતિ એ નથી. તો પુણ્યના ત્યાગની પદ્ધતિ શું છે ભુવનભાઈ? જયારે જીવ શુદ્ધ ઉપયોગમાં જાય એટલે પુણ્યનો ત્યાગ થઈ જાય. પુણ્યનો ત્યાગની પદ્ધતિ એ છે. અને શુદ્ધ ઉપયોગમાં ક્યારે જતા નથી તો પુણ્યનો ત્યાગ થતો નથી. અને પુણ્યની દ્રષ્ટિ હોય તો એ ત્યાગનો સવાલ જ નથી આવતો. અગર એના પર દ્રષ્ટિ હોય, એમાં ઉપાદેયપણું હોય, એમાં એનાથી પોતાની પહેચાન રાખતો હોય, તો કહે કે એ તો પછી એ તો અભાવ થવાની વાત. સમ્યક વાળું સ્ટેજ પણ નહીં આવે એને. કોઈ આવું ભ્યાભાસ કે વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસમાં રહેશે. એક સમ્યક સન્મુખનું જે સ્ટેજ છે, કે ભલે મિથ્યાત્વ છે પણ આ બધી ચીજોનું પોષણ નથી કરતો મોહનું, અને હર સમયે એમાં એ કેવી રીતે હીન થતું રહે જે આપણું મિથ્યાત્વ, અને કેવી રીતે આપણી સોચ સહી થતી રહે, એ રીતે આની ચિંતન મનન અને જીવન હોય સમ્યક સન્મુખ. એ રીતે સૌથી બહુ મને પ્રિય વસ્તુ છે સમ્યક સન્મુખ અધિકાર. પણ કેટલાય પ્રવચન કર્યા સિમ્પોલીમાં, એક એક અક્ષર ખોલીને અમે વાત કરતા હોઈએ છીએ, હે ને. અક્ષરભાઈ તમે ત્યાં મૂકીને ગયા છો, ત્યારથી ચાલુ છે, હજુ 2009 થી ચાલુ છે. એ રીતે એમ છે. જો તો એ તિરસ્કાર કરવા વાળા છે એટલો ખ્યાલ આવી ગયો. હવે ડાયરેક્ટ એનું આપણી પાસે 5 મિનિટ છે, 10:15 ભલે, તો એ તિરસ્કાર કરવા વાળા છે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ એમાં અભેદ બુદ્ધિ કરે છે એ અજ્ઞાન છે. એ ભાવો હોવા એ જાયજ છે, નાજાયજ નથી. એ ભાવ ભલે નાજાયજ હોય પણ આ ભૂમિકામાં હોવા અને શરીર આદિ અરહમ દશા સુધી રહેવું એને એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એમાં અભેદ બુદ્ધિ કરે છે એ અજ્ઞાન છે. હવે આ બહુ મોટો વિષય છે, અભેદ બુદ્ધિ કરે છે શું છે એનો અર્થ હે ને. ટૂંકમાં આપણને આ બધું જે છે એ દોષ નથી લાગતું. દોષ લાગે છે મને એટલું બતાવું, હું આને થોડુંક 2 મિનિટમાં ખુલાસો કરી દઈશ, કેમ કે આપણે કાલથી આગળ વધવું છે, બીજો પડાવ અને 25મી ગાથા સુધી આવી જવું છે કાલ સુધીમાં, બરાબર છે. બતાવો ભગવાનભાઈ કે મને એ જે પુણ્યનો ઉદય સારો કે પાપનો ઉદય સારો, એમ નહીં તમે તમને જે લાગતું હોય કહેવાનું. આપણને પુણ્યના ઉદયમાં ગમે કે પાપના ઉદયમાં ગમે, ખાવાના ઠેકાણા ના હોય, ગામમાં ઇજ્જત ના હોય હે ને, એ સારું કે ગામમાં માનપાન મળે અને કોઈ કોઈ જાતે પાંચિંદ્રના વિષયમાં કોઈ પ્રતિકૂળતા ના હોય એ સારું. આ બંનેમાં આ 2 સીનમાં કયું સીન સારું ખ્યાલ આવે? તો એ કહે છે કે એ નો કર્મમાં અભેદ બુદ્ધિ છે, નો કર્મમાં અભેદ બુદ્ધિ છે. ઘણી વાર એવું લાગે ને કે સોચ આધ્યાત્મિક દ્રષ્ટિથી સોચ અલગ છે. આપેલું હમણાં પ્લેન ક્રેશ થયું ને, એ સારું થયું ખરાબ થયું કે બરાબર થયું? બહુ કઠિન પડે જીવને સોચતા હે ને. આ શ્રદ્ધાના વિશેની ચર્ચા છે, આ કોઈ બાહ્યમાં લોક વ્યવહારમાં એની વાત નથી. લોક વ્યવહારમાં તો દોડીને જઈને જે બાહ્યમાં સેવા થતી હોય કરવાની વાત છે, પરંતુ સોચમાં વિચાર છે ન સારું છે ન ખરાબ છે બરાબર છે. અરે એ જીવનું એ આયુષ્ય પૂરું થઈ ગયું તો એ પ્રમાણે એ પૂરું થઈ એ જ ફળ આવ્યું, તેમાં કર્મનું ફળ આવ્યું છે તો એમ જ. અને નાથી બી હુકમનો એકો છે, થયું શું છે? આત્માને થયું શું છે? અનાદિ અનંત છે. તો આખી ફ્રેમમાં આ વસ્તુ જો સમજવામાં આવે ને તો બહારના ઉદયમાં પણ યથાયોગ્ય વિવેક રહે અને અંતરની શ્રદ્ધા આત્મલક્ષી જે શ્રદ્ધા છે પોષાય એ પ્રમાણેનું કાર્ય હોવું જોઈએ, બરાબર એ રીતે. ઠીક છે, ચલો ઉદયની વાત છોડો. ઉદયમાં તમે સમજી ગયા નહીં પાપનો ઉદય ને પુણ્યનો ઉદય, કારણ કે પાપના ઉદયના કાલમાં પણ ભેદ જ્ઞાન થાય છે ને પુણ્યના ઉદયના કાલમાં બી ભેદ જ્ઞાન થાય છે હે ને, કોઈ એમાં પ્રોબ્લેમ નથી. પાપ પરિણામ સારું કે પુણ્ય પરિણામ સારું? આ ભેદ કરીએ ને પાપ પુણ્યમાં તો કે અભેદ બુદ્ધિ. પુણ્ય પરિણામમાં અંદરમાં મજા આવે કે નહીં, આપણને કશાયની મનતા છે. ઘણી વખત એમાં જે કશાયની મનતામાં જે આકુળતા જે થોડી ઓછી છે અપેક્ષિત, એમાં એ જીવ અતિન્દ્રિય સુખની કલ્પના કરી લે છે. બહુ મોટી ભૂલ છે, અભેદ બુદ્ધિ થઈ જાય છે ત્યાં. એ રીતે હે સંતોષાઈ જાય છે. અને થોડુંક માન લો કે વાંચતા લખતા આવડે તો વિદ્વાન માને છે અને કશાયની મનતામાં ધર્માત્મા માને છે. અદ્યપી એ 2 વાત ધર્મના પ્રગટ કરવામાં આ 2 વસ્તુથી ગુજરવું પડે છે, પણ ત્યાં ભૂલ થઈ જાય છે. એ અભેદ બુદ્ધિ છે. થોડીક અભેદ બુદ્ધિની કાલે ચર્ચા કરીશું અને પછી જે બીજો પડાવ છે પ્રતિબુદ્ધ કેવી રીતે થવાય એની ચર્ચા લઈ અને આગળના ગાથાઓ પર આપણે આગળ જશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ.
આજે તિથિ હોવાથી 7:30-8 પ્રતિક્રમણ રહેશે, 7:30-8 પ્રતિક્રમણ રહેશે.
અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ.
આજે તિથિ હોવાથી 7:30-8 પ્રતિક્રમણ રહેશે, સમૂહ 7:30-8 સમૂહ પ્રતિક્રમણ રહેશે. નિષ્કર્મ અવસ્થાને પ્રાપ્ત રસબાદિત મહાવીર પર્યંત 24 જિનેન્દ્ર ભગવાન નો જય. દેવભૂમિના દાતારે વાસી મંદિર આદિત્ય અજિત વીર્ય પર વિશ્વરીમાન જીનેન્દ્ર ભગવાન જય ધ્રુવધામના ધ્યાનની ભક્તિ ભૂમિને ધકાવનાર અરગ જ્ઞાનબલના દ્વારા એવા શ્રી બાહુબલી મનિન્દ્ર ભગવાન નો જય સ્યાદવાદ અનેકાંતમય સમય સારાથી સમસ્ત જીવાણી માત નો જય કલિકા સ્વરૂપ ને દેવ કુંકુણ અને સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાન નો અતિમની અનન્ય નિધાન પરમાત્માના અપૂર્વ દર્શન કરાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નો જય ધન્ય અવતાર પ્રસંગમૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય અપૂર્વ સર્વનાત્મ સિદ્ધિના દાતા રેવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓ નો જય શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો નિજ નિધિ નિજ ને બતાએ યહ અનંત ઉપકાર હૈ ઇસ કે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ બોલે શ્યાદવાદ અનેકાંતમય નિત્ય બધક જીવાણી માત નો